તારીખ 17/8/1987 પૂજ્યભાઈ શ્રીના વચનામૃત બોલ નંબર 180 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 135
વિકલ્પ ઉપયોગ થયા પહેલા આત્માને અનેક નયથી અથવા જ્ઞાનના વિભિન્ન પડખાથી એમાં વિભિન્ન ધર્મોની મુખ્યતાથી વિચારવામાં આવે છે. વિચાર દશા છે ને, શુદ્ધ ઉપયોગ થયા પહેલા આ વિચાર દશા છે અને વિચાર દશામાં કેટલાક ધર્મોના ભેદ ઉત્પન્ન થાય છે. એને આત્માનો ભેદ વિચાર કહેવામાં આવે છે. ભેદ વિચાર આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એક અભેદ સ્વરૂપ છે વગેરે, એ બધા નિશ્ચય લઈને વિષયભૂત વિકલ્પો છે. નિર્વિકલ્પ ઉપયોગ થતા બધાનો વિપક્ષ છૂટી જાય છે. આજે નિર્વિકલ્પ ઉપયોગ થાય, ઉપયોગ અંદરમાં જાય એટલે કે ઉપયોગ અંતર્મુખ થાય ત્યાં લક્ષની અંદર તો પહેલેથી અનુભવ ગોચર જે શુદ્ધ આત્મા છે, નિર્વિકલ્પ આત્મા છે, એ જ લક્ષમાં છે. એના લક્ષ્ય તદાકાર ઉપયોગ થાય એવો જોરવાળો પુરુષાર્થ ઉત્પન્ન ન થાય ત્યાં સુધીમાં એના જ લક્ષ્યે ભેદ વિચાર ચાલે છે. ભેદ વિચારના લક્ષ્યે વિચાર ચાલતા નથી કહેવાનો મતલબ એ છે. અથવા વિકલ્પ છે એ વિકલ્પના લક્ષ્ય પણ વિચાર પરિણામ ચાલતો નથી ત્યાં વિચાર. વિકલ્પ છે ખરો, રાગાંશ છે ખરો, પણ એના એનું લક્ષ્ય નથી. જેમ રસ્તામાં માણસ ચાલતો હોય, નિર્ધારિત સ્થળે પહોંચવાનો ઉતાવળમાં હોય તો અનેક રસ્તાની અંદર માણસો, વાહનો, અનેક વાહનો, અનેક માણસો સામે આવે છે, એનું લક્ષ્ય નથી હોતો. કોઈ પૂછે કે કોણ કોણ માણસો હતા, કયા કયા વાહનો હતા, તો ઘણા હતા, અમે કઈ જોવા રોકાયા નથી. પ્રયોજન તો એટલું હતું કે કોઈની સાથે અથડાયા વિના તરીને ચાલવું છે, એટલું પ્રયોજન હતું. એ પ્રયોજન સિવાય એથી વધારે ઉપયોગને ત્યાં રોક્યો નથી, લંબાવ્યો નથી. એમ જેને નિર્ધારિત સ્થળ એનું જે શુદ્ધાત્મ સ્વરૂપ એનું એકમાત્ર લક્ષ્ય છે, ત્યાં સ્થિર થવું છે, ત્યાં લીન થવું છે, એને એ જ વિષયના વિકલ્પો આવે તો પણ એના ઉપર એ રોકાતો નથી, એમ અહીંયા કહેવું છે. એ દિશામાં બે વિભાગ લઈએ તો એ રીતે છે કે જે વિકલ્પ છે એ પરિણામનું બાહ્યાંગ છે, અને અંદરમાં જે શુદ્ધ આત્માનો એકાકાર અખંડ ભેદ આત્માનું જે લક્ષ છે, અને લક્ષને અનુસરીને જે પુરુષાર્થનું પરિણામ છે, જ્ઞાનને અનુસરીને કે આ જ હું છું, આવો જ હું છું, એ પરિણામનો અંતરંગ છે. બે વિભાગ લઈએ તો બાહ્યંગથી જોવામાં આવે તો એમ કહેવાય કે ત્યાં વિકલ્પ ચાલે છે, પણ ત્યાં એકલો વિકલ્પ નથી. સમગ્ર પરિણામને વિચારવામાં આવે તો ત્યાં એકલો વિકલ્પ નથી. વિકલ્પ ઉપરાંત જ્ઞાનમાં લક્ષમાં શુદ્ધ આત્મા છે, અને એ સંબંધનું શુદ્ધાત્મા પ્રત્યે શુદ્ધાત્મામાં અનુસંધાન કરવા માટે જે ઉત્થાન થયેલો, ઉત્પન્ન થયેલો વેગને, આવેગને પામેલો એવો પુરુષાર્થ પણ છે. એટલે જેઓ અંતરંગ પરિણમનને સમજતા નથી, એ બાહ્ય પરિણમન માત્રને સમજીને એનો વિકલ્પ કરે છે. કે જો આત્માનો વિકલ્પ કરતા કરતા અંદરમાં ઉપયોગ લીન થઈ ગયો, સમ્યક દર્શન પ્રગટ કરી લીધું, કેમ કે એને શુદ્ધાત્માના ઘણા વિકલ્પ કર્યા માટે એમ થયું, એમ ખરેખર નથી. એવી રીતે કોઈ ઘણા આત્માના વિકલ્પ કરે માટે એને શુદ્ધ ઉપયોગ થાય એ કોઈ વસ્તુ સ્થિતિ નથી. પણ જેણે આત્મા ઓળખ્યો હોય, આત્મા લક્ષ્યગત થયો હોય, અને એ પૂર્વક એનો પુરુષાર્થ ઉત્પન્ન થયો હોય, તો એ પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમના ફળ સ્વરૂપે એને શુદ્ધ ઉપયોગની ઉત્પત્તિ થાય છે. વિકલ્પના ફળ સ્વરૂપે, રાગના ફળ સ્વરૂપે વિતરાગતા થાય છે એમ નથી, પણ પુરુષાર્થના ફળ સ્વરૂપે વિતરાગતા થાય છે. એટલે આખું સમગ્ર પરિણામ ન સમજાય એ વિકલ્પ કરવાની નકલ કરે કે આત્માના વિકલ્પ કરો, આપણે આત્માના વિકલ્પ કરો, આત્માને વિકલ્પ કરતા કરતા ક્યાંક આત્માનો અનુભવ થઈ જશે, પણ એ આ વિકલ્પથી થયો જ નથી અને થતો પણ નથી. હા, બંનેની જાત જુદી છે. વિકલ્પ વિભાવ જાતિનું પરિણામ છે અને એ છૂટી જશે, કેમ કે એનો નિષેધ વર્તે છે. વિકલ્પ છે, નિષેધ નથી વર્તતો. પણ જે શુદ્ધાત્માનું જ્ઞાન છે, એમાં જે પુરુષાર્થ આદર છે, એ સ્વયં જ રાગના નિષેધ સ્વરૂપ છે. વિતરાગ સ્વભાવ એનું અનુભવકરણ કરવાનો, અનુભવ કરવાનો જે પ્રયત્ન છે, એ સ્વયં જ રાગના નિષેધ સ્વરૂપ છે. અથવા ચાલતા વિકલ્પ પ્રત્યે ઉપેક્ષિત છે, કે છે કે મને ખબર નથી કેવા વિકલ્પ આવે છે, મારું ધ્યાન નથી એ વિકલ્પ ઉપર, કે આ મેં શુદ્ધાત્માનો શુદ્ધિનો વિકલ્પ કર્યો, કે આનંદના ગુણથી એવો વિકલ્પ કર્યો કે આનંદ સ્વરૂપ છો, એવું કોઈ એને યાદ નથી, એના ઉપર લક્ષ્ય નથી. હોય છે ખરો, પણ એનું લક્ષ્ય એટલું શુદ્ધાત્મા ઉપર છે, એટલે એના ફળમાં એને અનુભવ થાય છે, વિકલ્પના ફળમાં અનુભવ થતો નથી. આ વિષયનો સૂક્ષ્મ સ્પષ્ટીકરણ લઈએ તો એટલું છે કે જ્યાં પુરુષાર્થથી ઉપયોગ અંદર ગયો, ત્યાં જે વિકલ્પના બળબડિયા બોલતા હતા અવસ્થામાં એ બંધ થઈ ગયા, ફૂટી ગયા, પછી નવા ઉત્પન્ન થતા નથી. બધાનો પક્ષ છૂટી જાય છે, કોઈ નહીંનો વિકલ્પ રહેતો નથી. અને આત્મા જેવો છે, ગુરુદેવ શું તો એમ કહેતા અનુભવના વિષયમાં, કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે, એવો ચોથા ગુણ સ્થાને આત્મા અનુભવ ગોચર થાય છે એમ કહેતા.
ક્યાંય વેદાય તો છે જ ને,
એ કોઈ ફેર છે, પણ જે વેદાય છે એમાં કઈ ફેરફાર છે? જેવો જણા તેવો જ્ઞાનમાં જણાયો એ ભલે અહીંયા જણાયો નહીં પણ વેદાયો એવો છે. શું? અથવા આત્માના સ્વભાવ જ્ઞાનના વિષય લઈએ તો જેવો કેવો જ્ઞાનમાં સ્વભાવ ગણાય છે એવો અહીંયા અનુભવમાં આવે છે. શું? એવો જ સ્વભાવ અનુભવમાં આવે છે, એમાં કિંચિત માત્ર ફેર નથી. એને અહીંયા એમ કહે છે કે આત્મા જેવો છે તેવો, એટલામાં લઈ લીધી વાતે. આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે, પછી વિકલ્પ વાળી સ્થિતિ સમજાવે છે કે જેમ ગુફામાં જવું હોય તો પ્રવેશ દ્વાર સુધી વાહન આવે, પછી પોતાને એકલાને અંદર જવું પડે, અથવા મહેલમાં જવું હોય, ઘરમાં જવું હોય તો આંગણા સુધી વાહન આવે, મોટરમાં બેસીને આવે કે ગાડીમાં બેસીને આવે, પણ આંગણા સુધી આવે. પછી ઘરમાં જવા માટે તો એને નીચે ઉતરીને ચાલવું પડે, અંદર જવું પડે. એમ અહીંયા અનુભવ સુધી પહોંચે ત્યાં સુધી એને વિકલ્પ છે. જોકે દ્રષ્ટાંત સર્વાંશે લાગુ નથી પડતો, ત્યાં તો વાહનનો આધાર લઈને આગળ વધે છે, અહીંયા વિકલ્પનો આધાર લઈને આગળ વધ્યો નથી. શું? બરાબર. વિકલ્પના આધારે આગળ નથી વધ્યો, જ્ઞાનના આધારે આગળ વધ્યો છે, ઓળખાણના આધારે, પ્રતિભાસના આધારે આગળ વધ્યો છે, અને એથી કહીએ વધારે તો પુરુષાર્થના કારણે આગળ વધ્યો છે. જેટલો પુરુષાર્થ આપ્યો, ઉત્પન્ન થયો, એટલું કારણ આપ્યું, એટલું અનુભવની નજીક થવાનું કાર્ય છે. એમાં સમય સમયની પર્યાય લઈએ તો પણ ગુફામાં જવું હોય તો પ્રવેશ દ્વાર સુધી વાહન આવે, પછી પોતાને એકલાને અંદર જવું પડે, તેમ ચૈતન્યની ગુફામાં જીવ પોતે એકલો અંદર જાય છે. આ સમજાવવા માટે કહ્યું. શું સમજાવવું છે? વાહનનો આધાર નથી સમજાવ્યો આ દ્રષ્ટાંતમાં. પછી દ્રષ્ટાંત શું કરવા આપ્યું? કે દ્રષ્ટાંતનો પોઈન્ટ એટલો જ લાગુ પડે છે, દ્રષ્ટાંતનો અંશ એટલો લાગુ પડે છે કે અંદર જવામાં જીવને એકલો એકલાનું એકલાને જવાનું છે, વિકલ્પ સાથે અંદર જવાનું નથી. એમ કેમ છે? વિકલ્પ છૂટી જશે અને ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ માત્ર એકલા જ્ઞાન રૂપે રહીને, માત્ર જ્ઞાન રૂપે રહીને સ્વરૂપમાં લીન થશે, અંદરમાં જશે, અંતરમાં થશે. સાથે વિકલ્પને લઈ જવાનો પ્રશ્ન રહેતો નથી, વિકલ્પને બહાર છોડી દીધા. એમ કેમ છે? સમજાવે છે એટલા માટે કે ઘણા વિકલ્પ કર્યા એ જીવે, નિર્વિકલ્પ અનુભવ કર્યા પહેલા એણે અનેક વિકલ્પ કર્યા, ઘણા નેથી, અનેક પરખેથી, અનેક ધર્મથી, અનેક યુક્તિથી, અનેક અનેક આગમથી એણે આત્મા સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ઘણા વિકલ્પો થયા. પણ વિકલ્પ વૃદ્ધિનું કારણ થાય એવો જ્ઞાનાભ્યાસ કરવા યોગ્ય નથી. આ તત્વજ્ઞાનના અભ્યાસમાં આ જગ્યાએ એક લાલ બત્તી મૂકેલી છે. સત્પુરુષોએ એ વાત કરી કે તું જ્ઞાનની શ્રેણીએ આગળ વધવા માંડ, ઘણા આગમો વાંચવાનું થશે, ઘણું વિચારવાનું થશે, તો પણ વિકલ્પ વૃદ્ધિગત થાય, વિકલ્પ વધી જાય, વિકલ્પનું વધારાપણ થાય, એ પ્રકારથી તારો જ્ઞાનાભ્યાસ કે તત્વજ્ઞાનનો અભ્યાસ થોડો ઘટે નહીં. કેમ કે તારે સરવાળે નિર્વિકલ્પ થતા તત્વની, આત્મતત્વની પ્રાપ્તિ છે અથવા અનુભવ છે. નિર્વિકલ્પ તત્વમાં જ મુક્તિ થાય છે, એ જ મુક્ત દશાનો પ્રારંભ છે, અને મુક્ત દશા એ નિર્વિકલ્પ સ્વાનુભવથી જ પૂર્ણતા પામે છે. આંશિક મુક્તિ છે પહેલા, પણ નિર્વિકલ્પ ઉપયોગમાં ગુણ સ્થાન ઉપર ઉપર ચડવામાં આવે છે અને નિર્વિકલ્પ ઉપયોગની સમાધિમાં જ શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પૂર્ણ દશા થાય છે. એટલે વિકલ્પ વધવાનું નથી થતું ને આ શાસ્ત્રમાં છે. નારાયણ જ્ઞાનનો અભ્યાસ કરનારાએ, તત્વનો અભ્યાસ કરનારાએ એના એ ખ્યાલમાં સાવધાનીથી અવગણવું જોઈએ. જ્ઞાન માર્ગે કાં તો વિકલ્પની વૃદ્ધિ થાય છે, કાં તો આગળ વાંચતા વાંચતા અનેક જગ્યાએ સંદેહના સ્થાને ઊભા થાય છે અને એ સંદેહ થતા જ્યાં શંકા ત્યાં ઘણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, ત્યાં જ્ઞાન નથી, જ્ઞાનનો અભાવ છે. તો અનેક પ્રકારે જે જ્ઞાન માર્ગે વિતમણા આવે છે એની ત્યાં લાલબત્તિ મૂકી છે. ઓળખાણ નિર્વિકલ્પ તત્વની ઓળખાણ થતી નથી તેથી વિકલ્પ વધે છે. શેના માટે વિકલ્પ કર્યા? નીચે આવશે કે આ જ્ઞાન છે, આ દર્શન છે, આ વિભાવ છે, કર્મ છે, આ નય છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, એમ બધું ક્યાં સુધી આવે ઓળખવા માટે? ઓળખાણમાં ચાલે છે કે કેમ આ જરા ચેક કરવા જેવો વિષય છે. પ્રયત્ન તો શું છે કે પ્રયત્ન વિકલ્પના આધાર વાળો છે. શું રહી જાય છે બહુ સ્પષ્ટ કરીએ તો કે અનાદિથી જીવ રાગના આધારે પરિણામ કરી રહ્યો છે. હવે વિપરાગ સ્વભાવી રાગ રહીત નિર્વિકલ્પ આત્મ સ્વભાવ એમાં એની ઓળખાણ કરીને એમાં એકાગ્ર થવું છે. એ કાર્ય માટે પણ જો રાગનો જ આધાર લેવામાં આવે તો અનાદિથી એણે જે કર્યું છે એ જ કર્યું છે, બીજું શું કર્યું એણે? નવું કઈ નવીન કર્યું નથી, કોઈ ફેરફાર કર્યો નથી, એનું જ કાર્ય એને કર્યું છે. વિકલ્પ તોડવા પડતા નથી, એ કહેશે આગળ કે એક એક વિકલ્પને છોડવા પડતા નથી. એક એક વિકલ્પ છોડવા જાય તો છૂટતા પણ નથી. પણ જો નિર્વિકલ્પ સ્વરૂપમાં અહમપણું થઈને એવું જોરથી અહમપણું થાય કે લીનતા થઈ જાય તો આપોઆપ બધા વિકલ્પ એક સાથે છૂટી જાય એમ કહેવું છે. એટલે એને ઓળખાણના પ્રયત્નમાં પણ રાગનો આધાર લઈ લેતા જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવને ઓળખવો જોઈશે. એ તો આપણે છેલ્લા ત્રીજા પ્રકરણમાં નિર્ધાન દર્શનમાં એ વાત લીધી છે કે ઓળખાણમાં શું કરે છે કે અનાદિની રાગની મુખ્યતા વાળી વિચાર કરવાની જે પદ્ધતિ છે એ જ વિચારથી એ જ પદ્ધતિથી જ્ઞાન કરે છે આત્માનું, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. પણ કોનો આધાર લઈને? વિકલ્પનો આધાર લઈને. દુશ્મનનો પક્ષ લઈને કેવી રીતે પોતાનું હિત કરશે? તને મારશે, એના પક્ષમાં જતા તો તને મારી નાખશે. એટલે રાગનો આધાર છોડીને રાગનું જ્ઞાન બે પ્રવર્તે છે પાછા. એમ નથી કે જ્ઞાન લાગવું ક્યાંથી અમારે, જ્ઞાન પણ વિદ્યમાન છે અને ધારાવાહી પણ એ જ્ઞાનની ધારા જ્ઞાન ભંડારમાંથી ચાલી જ આવે છે. બંધ કરવું હોય તો થાય એવું નથી, તારે બંધ કરવું હોય તો થાય એવું નથી. પણ તમે એનો આધાર જ્યાં સુધી લેતો નથી, એને મુખ્યતા જ્યાં સુધી આપતો નથી અને એના આધારે એની ઓળખાણ કરતો નથી, બીજાના આધારે એની ઓળખાણ કરે છો, એના વિરુદ્ધ સ્વભાવના આધારે, વિભાવ સ્વભાવના આધારે એની ઓળખાણ કર, તો વિભાવના આધારે સ્વભાવ ન ઓળખાય, કોઈ કદી ન ઓળખાય, કલ્પના થાય. વિભાવ ભળીને એમાં કલ્પના થાય પણ કદી સ્વભાવની ઓળખાણ ન થાય. એક જ વિકલ્પ વધે છે, વિકલ્પ શું કરવા વધી ગયા? વિકલ્પ કેમ વધારવા નથી, પણ છતાં વિકલ્પ કેમ લીધા તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા, કે એને રસ્તો ઉલટો પકડ્યો છે, સાચો રસ્તો હજી એને પકડ્યો નથી અંદરમાં, એ વાત નક્કી છે. જે રસ્તે જાય એ રસ્તે જે સ્ટેશન આવતું હોય એ આવે, એક રસ્તે જાય ને બીજા રસ્તાનું સ્ટેશન ક્યાંથી આવવાનું હોય? જ્ઞાનનો આધાર લે તો જ્ઞાન સ્વયં નિર્વિકલ્પ સ્વરૂપ છે. જ્ઞાનનો આધાર લે તો જ્ઞાન સ્વયં પ્રત્યક્ષ સ્વરૂપ છે. જ્ઞાનનો આધાર લે તો જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. તો ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનનો નિર્વિકલ્પ અનુભવ થશે જો એનો આધાર લેશે, તો વિભાવનો આધાર લેશે તો વિકલ્પો વધશે, એમાંથી કદી પણ એને નિર્વિકલ્પ અનુભવ આવશે નહીં. અભ્યાસ કરવો બહુ ઉપદેશ, મહાન ઉપદેશ વચન છે. કેવું? મહાન ઉપદેશ વચન છે. જ્ઞાયક નો જ્ઞાયકપણે અભ્યાસ કરવો. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક રૂપે છું, હું જ્ઞાયક સ્વરૂપે છું, એમ અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એટલે વારંવાર એનો આધાર લેવાનો પ્રયત્ન કરવો, એનું અવલંબન લેવાનો પ્રયત્ન કરવો. તો આ એક વિષય એવો છે કે એમ કરવા જતા તને જે કાંઈ આદું આવશે એ વિકલ્પ છે તારો. એવો અભ્યાસ કરવા જતા તને કોઈ રસ્તામાં રોકનાર ઊભું થશે, અવરોધક કારણ ઊભું થશે, તો એ તારો વિકલ્પ છે. તો તને એનો અભ્યાસ થશે કે આ મારે જ્ઞાયક, હું જ્ઞાયક છું એમ લીધું, આ વિકલ્પ કેમ આવ્યો? જે વિકલ્પ આવ્યો એ વિકલ્પ આવવા અંગેનો પહેલા રસ લીધો છે, માટે આવ્યો છે. મફતનો તો આવ્યો નથી. શું કરવા રસ લીધો છે? એમાં રસ બુદ્ધિ કેમ આવી? એમાં સુખ બુદ્ધિ કેમ આવી? કે ભૂલ થઈ છે અને એ ભૂલ ન થાય એના માટે આ જ્ઞાયકનો અભ્યાસ કરવા જેવો છે. એટલે વળી પાછો વિચારણામાં જ્ઞાન ઉપર આવે. વચ્ચે બીજું આ જે અવરોધક ઉભી થશે એનો પણ વિચાર આવશે, પણ એનો વિચાર એને તોડવા માટે આવશે, અને જ્ઞાયકનો વિચાર જ્ઞાયકનો આધાર લેવા માટે આવશે. એમ અનેક પ્રકારે જે વિચારો ચાલે છે એને નય પક્ષના વિચારો કહે છે, અને એ જ્યાં નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યાં થતા ઉત્પન્ન થતા બંધ થાય છે એને છૂટે જ્ઞાન કહેવામાં આવે છે. જૈન ધર્મની શરૂઆત આ શુદ્ધોપયોગથી થાય છે, અને પૂરેપૂરો જૈન ધર્મ શુદ્ધ ઉપયોગમાં જ પ્રગટે છે. એટલે શુદ્ધ ઉપયોગની શાસ્ત્રોની અંદર ઘણી મહિમા કરી છે, કેમ કે એ શુદ્ધ ઉપયોગ છે, એ સ્વભાવ આકારે છે, સ્વભાવ સદૃશ ભાવે છે, એ ભાવ સ્વભાવ સદૃશ છે, તેથી સ્વભાવના મહિમામાં આ રીતે પણ શુદ્ધ ઉપયોગ દ્વારા પણ સ્વભાવનો મહિમા કરવામાં આવે છે. વિશ્વાસ તો નજરે જોવે ત્યારે વિશ્વાસ આવે છે. એક વાત તમને કહેવા છતાં માયનામાં ન આવતી હોય તો તમને નજરે નજર દેખાડીએ તો પછી તમારે ક્યાંક તમને સમજાવવાનું રહે ખરું કે ન રહે? એમ અહીંયા એમ કહે છે કે તમને એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, અને એ જ્ઞાન કરવા સિવાય બીજું કાંઈ કરતો નથી. આત્મા સ્વયં જ્ઞાનમ, જ્ઞાનાત અન્યત કરોતી કેમ? શું કરે કે જ્ઞાન સિવાય એ કાંઈ કરે નહીં ને કરી શકે પણ નહીં? તો એવું એમ થાય છે? જોવ તો ખરો, જોઈને વિશ્વાસ કરો. એમને તો વિશ્વાસ આવવાનો નથી, અધરથી કર્યો હશે તો ટકવાનો નથી. એ તો નક્કી વાત છે. ઓગે ઓગે અદરથી કર્યો હશે તો તકવાનું નથી. તો હું જોઈને તપાસીને નક્કી કરું કે જ્ઞાન સિવાય બીજું કંઈ કરી શકે છે કે કરે છે. બસ જોવા પડે એને કે શું એમ થાય, કેમ છે આ, કે છે એમ છે કે બીજું કાંઈ છે. કરવાનું કાંઈ નથી એને, ફક્ત એ સ્વીકારવા માટે વિશ્વાસ થવા અર્થે એને તપાસવાનું છે. એ તપાસ જો એ કરે તો ઘણું કર્યું છે એને. શું એટલે તપાસ કરો તો એને ઘણું કર્યું છે. ઘણું કર્યું છે એટલે એ રસ્તે ચડવાનો એને રસ્તો પકડ્યો છે, એ દિશા એને પકડી છે. અને નહીતર એને અનાદિથી આ દિશા નથી પકડી. ખરી વાત એ છે કે અનાદિથી એને આ દિશા પકડી નથી. એમ છે. વિભાવ દશા પરિણામ નર ને? હા, એ તો જીવના જ પરિણામ છે, એમાં કઈ સવાલ નથી. પણ એ વિકૃત પરિણામ છે, રોગિષ્ઠ પરિણામ છે. શું? તાવ આવે એ શરીરની અવસ્થા છે, પણ એ રોગિષ્ઠ અવસ્થા છે. શું? સોજા ચડે એ શરીરની અવસ્થા છે, પણ એ રોગિષ્ઠ અવસ્થા છે. શરીરની અવસ્થા છે પણ શરીરની છે એટલે રાખવા જેવી છે એમ નથી. સોજા છે એટલે કઈ રાખી રાખવા જેવા છે એ કઈ એને પોતાના હિતની વાત એ નથી, અહિતની વાત છે. મૂળ તો શું છે કે વિભાવ રહિત હું સ્વભાવે છું, એવું પોતાનું અજ્ઞાન છે ને એને લઈને મન થાય છે. પૂર્વકર્મ ને લઈને નહીં, પૂર્વકર્મ તો જ્ઞાની ને આવે છે. જ્ઞાની જે પૂર્વકર્મ ઉદય માં આવે છે ને એ અજ્ઞાન ભાવે બાંધેલા ઉદય માં આવે છે. બરાબર? કેમ કે પેલા તો જ્ઞાની અનાદિનો તો છે નહીં કોઈ જીવ. નવ જ્ઞાન એને થાય છે ત્યારે એને પૂર્વકર્મ ઉદય કઈ બંધ નથી થઈ ગયો. તો સંચિત કર્મ બધા એના પરિપાક કાળે ઉદયમાં આવે જ છે. હે, તો અજ્ઞાન ભાવે ઉદયમાં આવે છે, પણ એને મન થતું નથી વિભાવ રૂપે પરિણમવાનું. એટલે કર્મનો ઉદય ખરેખર કારણ નથી, પણ પોતાનું પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ કારણ છે. કર્માગુણ સારમાં એવું એક બોલ લીધો છે દીધો, પોતાના સ્વસ્થાક્ષરમાં એ વાત લીધી છે. કરવાનો ત્રીજો બોલ છે ઘણો કરે. ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન, નિજ ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે આ રાગદ્વેષનું કર્તૃત્વ બનાવે છે અથવા કરાવે છે, બીજું કાંઈ નથી. પહેલી જ નીતિ છે તમારા પ્રશ્નનો ઉત્તર છે કે કોણ જીવને રાગદ્વેષ કરવા પ્રેરે છે, કે નિજ ચૈતન્ય સ્વભાવનું રાગદ્વેષ રહિત મારું સ્વરૂપ છે એ વાત એને જ્ઞાનમાં નથી. એનું અજ્ઞાન વર્તે છે, એને રાગદ્વેષ કરાવે છે. તો એને શું જ્ઞાન છે? હું ચૈતન્ય સ્વભાવે આત્મા છું એવું એ જ્ઞાન નથી. એને શું જ્ઞાન છે કે હું ફલાણો માણસ છું, આવો ઘરબારી છું, આવો સંસારી છું, આવો દુકાનદાર કે નોકરિયાત છું, ફલાણો છું, ફલાણો છું, ફલાણો છું. બસ એને સ્વીકાર્યું છે અને એનો આધાર લઈને બધા જ રાગદ્વેષ કરે છે, જેટલા કરે છે. નાના વર્ગને કરતા મૂળની વધારે ભાવ પડી રહે છે. શું મૂળની ભાવ પડી રહે છે? નાના વર્ગની ખરેખર નાના વર્ણિ હોય છે ને, પણ મુખ્ય કામ મૂળનીનું છે, નાના વર્ણિનું નથી. મૂળો છે જીવને જે પર પદાર્થ પ્રત્યેનો મોહ છે, સંયોગ પ્રત્યેનો મોહ છે, અને શુભાશુભ રાગનો જે મોહ છે, આ એક જ એને સ્વરૂપ જ્ઞાન થવામાં આડખીલી છે. મોટામાં મોટી આદત હોય તો આ છે. આ રાગદ્વેષનું કર્તૃત્વ થતા રાગ દ્વેષ થી અકર્તા સ્વભાવે અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે છે એવો આત્મા જીવને દ્રષ્ટિમાં આવતો નથી. તેથી પરિભ્રમણનું મૂળ એવું જે રાગ દ્વેષનું કર્તૃત્વ અને પરિભ્રમણનું મૂળ એવું જે અજ્ઞાન ઝેર ઉતારવાના મંત્રો છે, ખરેખર એમ છે, મૂળનું ઝેર ઉતારી નાખે એવા મંત્રો છે. હિત બુદ્ધિ એ કરીને તો બુદ્ધિમાં આટલી તૈયારી કરે, મારે મારું હિત કરી લેવું છે, એવી હિત બુદ્ધિ એ કરીને આ વિષયમાં અનુસરે, આ વચનોને અનુસરે, એટલે એનું હિત થાય જ થાય, ન થાય ગેરંટેડ વાત છે, થાય જ થાય, ન થાય પ્રશ્ન નથી. જૈન ગુફામાં જવું હોય તો પ્રવેશ દ્વાર સુધી વાહન આવે, પછી પોતાને એકલાને અંદર જવું પડે. એમ લીન થવા વખતે શુદ્ધ ઉપયોગ એકલો રહી જશે, વિકલ્પનો સંગ છૂટી જશે, જે સંગ એને રૂચતો નહોતો તે છૂટી જશે, જે સંગ જેને રૂચે છે એ સંગ જીવ છોડી શકતો નથી, એને એ સંગ છૂટતો નથી. ભેદવાદો બધા છૂટી જાય છે, ભેદના જેટલા કથનો છે એ અનુસાર જેવું વસ્તુનું ભેદ ભેદવાળું સ્વરૂપ છે એ બધું વિકલ્પમાં વિકલ્પમાં એનું સાધન છે, એને માટે જે કંઈ વિષય કરવાનું સાધન છે એ વિકલ્પ છે. વસ્તુના ભેદોનો વિકલ્પ વિકલ્પ વિષય કરે છે ભેદપૂર્વક, એટલે એને ભેદવાદ કહેવામાં, વાદ એટલે કથન, એ બધા છૂટી જાય છે. અથવા ભેદના કથન અનુસારનો વિષય છે એ પરિણામમાંથી છૂટી જાય છે. એ છૂટતા પહેલા હવે પૂર્વ પર્યાયની વાત અમે લઈએ છીએ, આમથી ઉપર ફેલી દીધી વાત, એ છૂટતા પહેલા આત્માને ઓળખવા માટે, મૂળ સ્વરૂપને અસલ સ્વરૂપને ઓળખવા માટે ચેતન કેવો છે, આ જ્ઞાન છે, ચેતનમાં આ જાણે છે તે જ્ઞાન છે, દેખે છે તે દર્શન છે, આ વિભાવ છે, આ કર્મ છે, આ નય છે, આ નયનો વિષય છે, એ બધું આવે, એમ બધું આવે. પણ જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. એટલે ઓળખવાના કાળમાં એવા વિકલ્પો આવે છે, એવા ભેદોથી ઓળખવાનું બને છે, એ સિવાય બીજો ઉપાય નથી. ભેદ પાડીને ઓળખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ ગમે તેટલો યોગ્ય અને પાત્ર હોય, તૈયાર હોય, તો પણ આ જ્ઞાન તે આત્મા છે એટલો ભેદ તો પાડવો જ પડે છે, એટલો ભેદ પહેલા અવશ્ય આવે છે. કેમ કે પેલા ભેદમાં ઉભો છે, ભેદમાં ને ભેદમાં એનો ભેદાત્મક વિષય આવે છે, અને ત્યારે એને પરિણામમાં ભેદ પડે છે, પણ ઓળખાય છે જ્ઞાનમાં અભેદ સ્વરૂપ. શું ચાલતા પરિણામમાં ભેદ ચાલે છે, જ્ઞાનનો ભેદ પડે છે, દર્શનનો ભેદ પડે છે, કોઈ પણ એક નયના વિષયનો ભેદ પડે છે, ચાહે નિશ્ચય નયના વિષયનો ભેદ પડે કે વ્યવહાર નયના વિષયનો ભેદ પડે, પણ એને ઓળખાય છે અભેદ સ્વભાવી આત્મા. ભેદથી ભેદને પકડવો નથી, ભેદથી ભેદ છોડીને અભેદને પકડવો છે, એમ છે. કેમ કે અભેદને સમજાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. કોના માટે? જે ભેદમાં ઉભો છે એના માટે. એનો પ્રશ્ન દીધો છે સમયસારમાં, કે કેમ ભેદનો વ્યવહાર કર્યો શાસ્ત્રકારે, કે અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવ્યા સિવાય અનાર્ય કોઈ રીતે સમજી શકે એવું નથી. બીજા દેશમાં જાય છે તો એને એની ભાષામાં વાત કરો તો સમજે, નહીંતર કાંઈ સમજે નહીં. સામું જોઈ રહીએ તમે બોલો તો સામું જોઈ રહ્યા, એ કાંઈ સમજો નહીં. એ બોલે તમે સામું જોઈ રહ્યો કાંઈ સમજો નહીં, પણ એની ભાષામાં બોલવામાં આવે તો એ બરાબર સમજી જાય છે. આમાં બીજો વિકલ્પ શું કામ આવે? કે આમાં બીજો કોઈ વિકલ્પ કામમાં આવતો નથી. એમ અહીંયા જે જીવ અનાદિથી ભેદમાં ઉભો છે, ક્યારે પણ અભેદ સ્વરૂપનું અભેદ ભાવે અવલંબન લીધું નથી, એને ભેદ વચન સિવાય સમજાવવાનો કોઈ ઉપાય નથી. પણ સમજાવનાર શ્રી ગુરુ ત્યારે પણ એમ કહેતા જાય છે કે જોજો તને ભેદથી કહીએ છીએ, પણ તને ભેદમાંથી ઉઠાડી મૂકીને, અનાદિનો તું ભેદમાં ઉભો છો એ ભેદમાંથી ઉઠાડી મૂકીને તને અભેદમાં પહોંચાડવા, અભેદમાં અભેદ સમજાવવા, અભેદનું અવલંબન લેવા માટે ભેદથી સમજાવીએ છીએ. અમારા કહેવાના ભેદરૂપ કથનમાં અંતર્ગર્ભિત અભેદ આત્મા કહેવા ધારીએ છીએ. આમ વાત છે તો અમે જે કહેવા ધારીએ છીએ તું લક્ષમાં લીધે અમારા વચનને ખાલી પકડી રાખીશ નહીં એમ કે. એટલે ઓળખવા માટે ત્યાં એ વાત લીધી કે ઓળખવા માટે આવા અનેક પ્રકારના ભેદ વિકલ્પો આવે. સમયસારનો કર્તા કર્મ અધિકાર શરૂ કર્યો છે ત્યાં પહેલા કળશમાં, માંગણી પૂરું કરીને પહેલા કળશમાં એ વાત કરી છે, 46મા કળશ. કે શુદ્ધાત્મા કેવો છે? જે શુદ્ધાત્મા આચાર્ય ભગવાન કહેવા ધારે છે આ શાસ્ત્રમાં, તમે એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ મારા અનુભવથી, કેવો છે? કે જે શુદ્ધાત્મા ભેદવાદાન ખંડયત, એવો શબ્દ લીધો છે સંસ્કૃતની અંદર. એ શુદ્ધાત્મા એવો અભેદ છે કે ભેદના કથનોને તોડી પાડે છે, ખંડન કરી નાખે છે. એવો નહીં આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે માત્ર જ્ઞાનનો ભેદ પાડે એવો નહીં, આત્મા આનંદ સ્વરૂપ છે કે માત્ર આનંદનો ભેદ પાડે એવો નહીં, આત્મા અસંખ્ય પ્રદેશે છે કે માત્ર ક્ષેત્રનો ભેદ પાડે એવો નહીં. અધિકારમાં છેલ્લે નિર્વિકલ્પ અનુભવનો વિષય લેવો છે, પોતાને વાત ખેંચીને ત્યાં સુધી લઈ જવી છે, તો પ્રારંભ પણ એવા સંકેતથી કરેલો છે. પ્રતિપક્ષ છે ને ભેદ, એનો અભેદ તો એક ભેદ થઈ જાય. 46મો મંગળિકનો છે અને 47મો આકર્ષ છે કે પરપર્યંતમ ઉજ્જત ખંડયત ભેદવાદાન ઇદમ ઉદિતમ અખંડ જ્ઞાનમ ઉચ્ચંગમ ઉચ્ચૈઃ. ઇદમ જ્ઞાનમ ઉદિતમ, આ જ્ઞાનનો ઉદ્યોગ થયો, આ જ્ઞાનનો પ્રકાશ થયો, ઉદય થયો. અધ્યાત્મ પ્રધાન ટીકા છે રાજમલજીની. ઇદમ એટલે વિદ્યમાન છે, પ્રગટ છે, વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે એવી આ ચિદરૂપ શક્તિ પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે, તરત જ એનો ભાવાર્થ કરે છે કે જીવ દ્રવ્ય જ્ઞાન શક્તિ રૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળ લબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. ઇદમ ઉદિતમ, ઇદમ જ્ઞાનમ ઉદિતમ, જ્ઞાનમ ઉદિતમનો અર્થ એ છે કે પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયું એને જ્ઞાનનો ઉદય કહીએ છીએ. બીજું કાંઈ કહેતા નથી. કેવી ટીકાની પદ્ધતિ છે? અનુભવશીલ થયું એટલે અનુભવવાનો સ્વભાવ થઈ ગયો. કોનો સ્વભાવ થઈ ગયો? કે જ્ઞાનનો સ્વભાવ થઈ ગયો. જ્ઞાનનો પોતાને જ અનુભવવાનો સ્વભાવ થઈ ગયો. એવા સ્વભાવ પરિણમન સ્વભાવ વાળું જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શું કહે છે કે હવે પછી આ જ્ઞાનનો ઉપયોગ કદાચ બીજે જશે તો પણ એ પોતાના સ્વાનુભવને છોડીને જશે નહીં, કેમ કે એનો સ્વભાવ થઈ ગયો છે, અનુભવશીલ થયું છે. એટલે એનો એ સ્વભાવ છોડીને કરશે, બીજાનું જ્ઞાન કરશે નહીં. પોતાને વેદતા વેદતા, પોતાને અનુભવતા અનુભવતા, પોતાને જાણતા જાણતા બીજું જણાશે. બીજું તો જણાશે, એમાં સ્વપર પ્રકાશક છે એ તો, પણ એ પોતાને જાણતા જાણતા જણાશે. એટલે એવો એનો સ્વભાવ ચાલુ થઈ ગયો. મંગળિકમાં સંયોગ જ્ઞાન નો મહિમા કર્યો છે એ જ વાત ચાલી છે. આગળ શું કહે છે? જ્ઞાન ધારા ચાલુ છે બરાબર, જ્ઞાન ને વેધતો જ જાય છે એમ જ છે. જ્ઞાન ઉપર છે, ચાલતી ક્રિયા ઉપર નથી. જ્ઞાન ઉપર 3% વજન એનું છૂટતું નથી, એટલે તો એ સ્વભાવ થઈ ગયો એમ કે છે. વિકલ્પ નથી કરવો પડતો હું જ્ઞાન ઉપર વજન કરી રાખું અને જ્ઞાનને પકડી રાખું, એમ વિકલ્પ નથી કરવો પડતો. તો અનુભવશીલ થઈ ગયું છે, તો એનો સ્વભાવ થઈ ગયો છે. એવા કોઈ અપૂર્વ રસે કરીને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સ્વરૂપનું રસાસ્વાદન કર્યું છે કે વિકલ્પમાં આવ્યા પછી પણ એનું રસાસ્વાદન છૂટતું નથી એમ છે. એટલો તીવ્ર રસ આપ્યો છે, બહુ ઊંડે જઈને રસ લીધો છે, પછી રસ છૂટતો નથી, વધતો જાય છે. કેવું થકું જ્ઞાન પ્રગટ થયું કે પર પરિણે તમુજ્જત જીવ કર્મની એકત્વ બુદ્ધિને છોડતું થકું. જે કર્મનો ઉદય હતો એની સાથે એકત્વ બુદ્ધિ એ પરિણમતો હતો. એ એકત્વ બુદ્ધિને તો ઉખાડીને ફેંકી દીધી, મૂળમાંથી ઉખાડી નાખી. એકત્વ બુદ્ધિનો પ્રશ્ન રહેતો નથી. ચારિત્ર મોના રાગદ્વેષ છે, અલ્પ છે, એકત્વ બુદ્ધિના એ નથી. ચારિત્ર મોના રાગદ્વેષ છે, એનાથી ભિન્નપણું અનુભવવાનું ચાલુ રહે છે. વળે શું કરતું થકું, અહીંયા વાત લીધી છે કે ભેદવાદાન ખંડયત. આ શબ્દ લીધો છે ભેદવાદાન ખંડયત. એટલે શું? ભેદવાદાન નો અર્થ કરે છે કે આત્મામાં ઉત્પાદ વૈધ્રુવ છે. ઉત્પાદ વૈધ્રુવ ઉત્તમ સત, એમાં સ્વામી ભગવાન ભેદવાદમાં જાય છે. અથવા આત્મામાં દ્રવગુણ પર્યાય છે, એના તો કે દ્રવગુણ પર્યાયના ભેદ ભેદના કથનમાં જાય છે. અથવા આત્માને જ્ઞાન ગુણ વડે આત્મા અનુભવે છે. આત્મા શેનાથી આત્મા અનુભવાય? જ્ઞાનથી આત્માનો અનુભવ થાય. ઇત્યાદિ અનેક વિકલ્પોને ખંડયત એટલે મૂળથી ઉખાડતું થકું. કેવું અભેદ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, અનુભવ જ્ઞાન ઉત્પન્ન થયું કે આવા ભેદના કથનોને મૂળથી ઉખાડી નાખતું ઉત્પન્ન થયું. આ અનુભવ જ્ઞાનનો મહિમા ચાલે છે. આવી રીતે કર્યો છે અને એનું કાર્ય કરવામાં તે કેવું છે કે અતિશય રૂપ પ્રચંડ છે. આવું કામ કરવા માટે અતિશય પ્રચંડ છે એમ કે છે. જેમ પ્રચંડ વાવાઝોડું હોય તો ઝાડના ઝાડને વનના વન મૂળમાંથી ઢાળી દે, ઢગલો કરી નાખે, એમ વિકલ્પોને મૂળમાંથી ઉખેડતું ઉખેડતું આગળ વધે છે. એવું પ્રચંડ જ્ઞાન કામ કરે છે. અહો શિષ્ય, અહીં શુદ્ધ જ્ઞાન પ્રગટ થતા જીવ કરતા અને જ્ઞાનાવરણ આદિ પુદ્ગલ પિંડ કર્મ જીવ કર્મને કરે એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર, એનો પ્રસંગ કેવો, એનો અવસર કેવો, એની જગ્યા ક્યાં, એની ગુંદાશ ક્યાં, પ્રશ્નચિહ્નમાં મૂક્યો છે. એનો અવસર કેવો કે એ વાત ક્યાંય રહેતી નથી, તો બહુ દૂરની વાત છે. ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતા અંધકારનો અવસર નથી, ક્યાંક ખૂણે ખાતરે અંધારો રહી જાય તો પ્રકાશ પહોંચે ત્યાં અંધારો રહેવાનો પ્રશ્ન રહેતો નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતા અંધકારનો અવસર નથી, તેમ શુદ્ધ સ્વરૂપ અનુભવ થતા વિપરીત રૂપ મિથ્યાત્વ બુદ્ધિનો પ્રવેશ નથી. જ્યાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો એવા તિરિંચને પણ કોઈ પણ પ્રકારે ક્યાંય પણ વિપર્યાસ રહેતો નથી. આ વિપર્યાસ ટળી જાય છે, બધા જ વિપર્યાસ ટળે છે એમ કેવું છે. કોઈ પ્રશ્ન કરે છે અહીંયા કે આવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા, શુદ્ધ જ્ઞાનનો અનુભવ થતા માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ પણ સાથે સાથે મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે અને કર્મબંધ પણ એનો મટે છે. વિપરીત બુદ્ધિ મટતા ઉદ્ભવ સંબંધી જે દ્રવ્યપિંડ રૂપ જ્ઞાનાવરણ આદિ કર્મોનું આગમન છે તે કેમ થાય, કેમ હોય શકે, કેમ થઈ શકે, એ પણ થઈ શકતું નથી. એ રીતે અહીંયા માંગલિક કર્મ કરવાની સાથે બીજા કળશમાં જે અધિકાર શરૂ કરવો છે એ અધિકારને અનુરૂપ વિષયનો પ્રારંભ કરે છે, અનુસંધાન કરે છે. શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. જ્ઞાનમ જ્યોતિ સ્ફુરતિ, શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. કેવો છે કે સર્વોત્કૃષ્ટ છે, બધા એના વિશેષણો મહિમા કરે છે. વળી કેવો છે કે અત્યંત ધીરમ, ત્રિકાળ શાશ્વત છે, અત્યંત ધીર જ્ઞાન છે. આ આકરો ઉતાવળું જ્ઞાન નથી, બહુ ધીરું જ્ઞાન છે, વિવેકવંત છે ને. મળી કેવો છે કે વિશ્વમ સાક્ષાત કુર્વન, સગગની વસ્તુને એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. મળી કેવો છે કે સમસ્ત ઉપાધિથી રહિત છે. મળી કેવો છે કે ભિન્ન ભિન્નપણે સકળ દ્રવ્યગુણ પર્યાયનો જાણનશીલ છે. પૃથક પૃથક દ્રવ્ય નિર્ભાસી, એમાં પૃથક દ્રવ્ય નિર્ભાસી, બધા જુદા જુદા ગુણ દ્રવ્યોને જાણે છે. તો બીજામાં એનો સંકેલો કરી લીધો. બધું જાણે છે, પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં, એટલું છે. અવલંબન નો વિષય નથી. હા, ધીર છે એ ધીર એવું છે કે જોડે રહેલા રાગમાં અટવાતું નથી, પોતામાં પોતામાં જ પરિણામ છે. હા, બરાબર, સ્થિર થઈને આગળ વધે છે. ઉક્ત પ્રકારે જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે તેમની કર્તા કર્મની પ્રવૃત્તિને, અર્થાત જીવ વસ્તુ અને પુદ્ગલ કર્મની કર્તા છે, જીવ વસ્તુઓ કર્મને કરે છે એવી જે પ્રતીતિ, તેને સંપૂર્ણપણે દૂર કરતો થકો જ્ઞાનનો ઉદય થાય છે, જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે. તે કરતું કર્મ પ્રવૃત્તિ કેવી છે કે એકલો હું જીવ દ્રવ ચેતન સ્વરૂપ પુદ્ગલ કર્મને કરું છું, હું જીવ અને પુદ્ગલ કર્મને બાંધું છું, અને એમ થતાં જે વિધિમાન રૂપ જે જ્ઞાનાવરણ આદિ પિંડ તે મારું કાર્ય છે, કરતું મારું કરેલું છે. આવું છે મિથ્યા દ્રષ્ટિનું વિપરીતપણું, તેને દૂર કરતું થકું જ્ઞાન પ્રગટ થાય. આખા સંપ્રદાયમાં આ વાત આલી છે, જીવ કર્મને કરે, જીવ કર્મને કરે, કર્મનો ઉદય જીવને કરે, કર્મનો ઉદય જીવના રાગને કરે. આ કહે છે કે આવું જે મિથ્યા દ્રષ્ટિનું વિપરીતપણું છે એને દૂર કરતું થતું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ અહીં છે કે અહીંથી કર્તા કર્મ અધિકારનો પ્રારંભ થાય છે, કર્તા કર્મનું પ્રકરણ અહીંથી શરૂ કરીએ છીએ, એવી રીતે વિષયનું સંધાન લઈ લીધું છે. શું વાંચતા હશે વિચાર શરૂ કરો ને, કળશ ટીકા વાંચે તો એના આગમના સિદ્ધાંતો એને જે પકડી રાખ્યા હોય કેમકે જીવના વિભાગના નિમિત્તે કર્મ બંધાય છે, કર્મનો વિપાક આવે છે ને જીવ પોતામાં સાવધાન રહેતો નથી એટલે એમાં જોડાઈને વળી પાછો રાગાદી ભાવ ઉત્પન્ન કરે છે. આ બધું કરુણાના યોગમાં તો એને ભણવામાં આવે. અધ્યાત્મના સિદ્ધાંતો ત્યાં આ બધા ટીકા વાંચો પણ એને ક્યાંય બેસે નહીં. બધી નિશ્ચયની વાતો આવી કરી લાગે છે. આ બધું નિશ્ચયનું કઈ કર્યું, નિશ્ચયનું છે, નિશ્ચયનું ન સમજણ પડે એટલે પૂછવા જાય તો આબરૂનો સવાલ ઉભો થાય. શું કહે છે તો સમજણ પડી નહીં તો પૂછવા આવ્યા ને તો
ત્યાં
એવું છે કે જેની પાસેથી ધર્મ પ્રાપ્ત કરવો પહેલા તેને ધર્મ પામવાની ખાતરી કરવી. શ્રીમદજીનું આ વચન છે. જેની પાસેથી ધર્મ પામવો હોય એ ધર્મ પામવો છે કે નહીં એમ પહેલા ખાતરી કરવી, પછી તો એની પાસે પૂછવા જાજે. મિત્ર એને જેટલા ઊંધા લાકડા બેઠેલા છે એ બધા તને ગરી જતા વાર લાગશે નહીં. આ પરિસ્થિતિ ઊભી થશે. ગંભીર વિષય છે. દર્દી થાય ત્યારે ડાક્ટર ને કેમ નક્કી કરે છે? ત્યારે ડાક્ટર નો ભણીને જાય છે દવાખાને. હે તો ડાક્ટર બધા લાઈન માં ઉભા રહ્યો, હું ડાક્ટર થઈને આવ્યો છું, હવે સિલેક્ટ કરવા છે મારા. પણ સાચો દર્દી થાય ભવરોગ નો તો એ સમજે, એને ખબર પડે કે આને આની દવા આને લાગુ પડે છે, આની દવા સાચી છે, સમજાય એવું છે. એને શું સાત મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. શ્રીમદજીનું આ વચન છે, બરાબર ખબર પડે. પાંચ ડાક્ટરને બોલાવ્યા હોય તો એમ કે આની દવા લેવાની, આને રોગ પકડ્યો છે મારો એમ કે. એમ ભવરોગના ભવરોગના કારણને બધું કહેવાવાળા છે, એમાં ગપ્પા મારનારા છે, કલ્પના કરનારા છે, સાચું કહેવા વાળા છે. હવે તું સાચો દર્દી થઈને જા કે જો તારી વેદના તારી નાળ ઉપરથી કહે છે બોલ, તને અહીંયા દુખે છે, અહીંયા નહીં અહીંયા દુખે છે, નક્કી કરે જ પાકું કર, તરત બધું ખબર પડે એવું છે. કોણ સાચું કહે છે ન ખબર પડે એવું કાંઈ નથી. તો કોઈને રસ્તો જ મળે નહીં એવું થઈ જાય. એમ કાંઈ છે ઓળખવા વખતે આ બધા પ્રથમ અવસ્થામાં વિકલ્પો હોય છે, પણ લક્ષ જે વસ્તુને ઓળખવી છે એના ઉપર હોય, અને ઓળખવા માટે થતા વિકલ્પો ઉપર લક્ષ ન હોય એમ ઓળખવાની એની પદ્ધતિ હોવી જોઈએ તો ઓળખાય. પણ વિકલ્પની મહત્તા રાખે. બહુ સારા વિકલ્પ આવ્યા, બહુ સારા ભાવ આવ્યા, આત્માના જ ભાવ આવ્યા. હું તો આત્માના જ ભાવ બધા કરું છું, એ સિવાય બીજો ભાવ જ કરતો નથી એમ ન હોય. આત્માને ઓળખવો છે, જેવો છે એવો ઓળખવો છે, એને જ્ઞાનના લક્ષણે જ્ઞાનના આધારે ઓળખવાનો, ઓળખવાની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. એના વિકલ્પ કરવા માટે વિકલ્પ કરવો છે, આત્માનો વિકલ્પ કરવા માટે વિકલ્પ કરવો છે. એ રીતે તો વિકલ્પ આત્માનો પણ કર્તવ્ય નથી. સંશોધક વૃત્તિ નથી. ખરી વાત શું છે કે નિર્ણય કરવાની દિશામાં જે સંશોધક વૃત્તિ હોવી જોઈએ એ પ્રકારે એ લાઈને ઉતરતો નથી. એમને ઓગે ઓગે વિકલ્પો કર્યા કરે કે શાસ્ત્રો વાંચ્યા કરે, એવી રીતે ઉપર ઉપરથી શાસ્ત્રો વાંચે કે વિકલ્પો કરે આત્માના, એથી કાંઈ વળે એવું નથી. એમ છે આગળ આવશો ને નિર્ણયની દિશામાં તું પ્રયત્ન કર, આમ જ આવશે. એક એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે નહીં. આ વિકલ્પ ન જોઈએ, આનો વિકલ્પ ન જોઈએ, આનો વિકલ્પ ન જોઈએ, ઘરનો વિકલ્પ ન જોઈએ, પરિવારનો વિકલ્પ ન જોઈએ, દુકાનનો વિકલ્પ ન જોઈએ, શરીરનો વિકલ્પ ન જોઈએ, પણ એમ કઈ વિકલ્પ છૂટતા નથી. ન જોઈએ આવીને ભૂરગે જે વિષયનો એને વિકલ્પ કરવાનો હોય એ છે આવીને ભૂરીએ. એના વિકલ્પમાં કેમ એમ થાય છે ભાઈ તે પહેલા પૂર્વે રસ લીધો છે, ભૂતકાળમાં એ વિષયનો તે રસ લીધો છે, તો એનો વિકલ્પ તમે આવ્યા વિના રહેશે નહીં. એ રસ તોડવો કેવી રીતે? કે વિરુદ્ધ રસથી તૂટશે. વિભાવ રસ સ્વભાવ રસ વધતા તૂટે છે, એ સિવાય એને તોડવાનો બીજો કોઈ ઉપાય જગતમાં નથી. એટલે કહે છે કે એક એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે નહીં, અને અંદર નિર્વિકલ્પ સ્વરૂપના જોરમાં પુરુષાર્થમાં અંદર જાય, લીન થાય, અંતર્મુખ થાય, તો એને ત્યાં બધું છૂટી જાય છે. છોડવા માટે બીજો કોઈ નોખો પ્રયત્ન કરવો પડે, અલગ પ્રયત્ન કરવો પડે એમ નથી, એક આપોઆપ જ બધું છૂટી જાય છે. એવું જ કોઈ એક કાર્ય થતાં બીજા કાર્યનો નાશ આપોઆપ છે, કેમ કે એક સાથે બે કાર્ય તો થતા નથી ને, વિરુદ્ધ કાર્ય કેમ થાય? એટલે આપોઆપ છૂટી જાય છે. જેને નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા ઓળખાયો, ગુરુદેવ તો કોઈ વાર પ્રવચનમાં એ વાત કરી છે કે જેને નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા ઓળખાયો એને હું નિર્વિકલ્પ છું એનું જોર એવું આવે, સ્વરૂપે કરીને હું નિર્વિકલ્પ છું એનું એટલું જોર આવે કે એનો વિકલ્પ રમાઈ જશે, વિકલ્પ રમવાનો એનો કાળ પાકી ગયો છે. એ જોર એમ બતાવે છે કે હવે એના વિકલ્પ નો નાશ થવાનો કાળ પાકી ગયો, એને એની ઓળખાણ કહેવામાં આવે છે. નહીતર બીજા કોઈ રસ્તે તો વિકલ્પ નો નાશ થાય એવું નથી. બાહ્ય વિષયોનો ત્યાગ કરે માટે એનો વિકલ્પ છૂટે છે એવું તો બનતું નથી, પ્રત્યક્ષ અનુભવ ગોચર પણે. આ એક જ એનો ઉપાય છે.
જય હો વૃંદાવન ધામ, જય હો જય હો.